समय सार भगवान कुंदकुंदाचार्य रचित समय सार तथा भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति टीका अने पूज्य गुरुदेवे आ शास्त्र तथा टीका पर करेला प्रवचनों ए बधानो आधार लई अने आपणे समय सारनो स्वाध्याय करी रह्या छीए। अत्यारे कर्ता कर्म अधिकार चाले छे, एमां गाथा 101 सुधी स्वाध्याय थयो छे। गाथा 101 मां ए वात आवी के ज्ञानी ज्ञाननो ज कर्ता छे, एटले के आ जे ज्ञानावरण आदिक जे पुद्गल द्रव्योना परिणाम एटले के ज्ञानावरणीय दर्शनावरणीय मोहनीय अंतराय ए बधा कर्मो अने आ क्रोध मान माया लोभ ए बधु ए बधा परिणाम छे ते एने आत्मा करतो नथी। ए बधा परिणामने आत्मा करतो नथी एटले आत्मा एनो करता थतो नथी, मात्र एने जाने ज छे। एटले जे आत्मा एनो करता नथी थतो ते ज्ञानी छे, अने जे अज्ञान अवस्थामां ए बधा भावने हूँ करूँ छू एम माने छे, एटले के ए भावनो करता थाय छे ए अज्ञानी छे। एटले ज्ञानीनी वात ए रीते करी કે એ જ્ઞાની તો એ જ્ઞાન ભાવનો જ કરતા છે, એટલે કે એનો જાણનારો જ છે, એ બધા ભાવ થાય છે એને જાણે છે। અને એમાં ઉદાહરણ પણ એ રીતે આપ્યું કે ગોરસના ખાટા મીઠા પરિણામ એટલે કે દહીં દૂધ વગેરે જે કંઈ માખણ જે થાય તે બધા પરિણામ છે, એ પરિણામને જે માત્ર જાણે છે એ જાણનારો જ્ઞાની એ પોતાના જ્ઞાનનો કરતા છે। એટલે કે એ જ્ઞાનમાં જે પરિણામ થયા એ નિમિત્ત કારણ છે, પણ જ્ઞાની જીવ એ કંઈ પેલા પરિણામ થયા એનો કરતા થતો નથી, અને પરિણામ છે એ જ્ઞાનમાં નિમિત્ત છે, જ્ઞાનીના જ્ઞાનમાં નિમિત્ત છે અને નિમિત્ત કંઈ કરતું નથી। એટલે જ્ઞાનીનું જ્ઞાન છે એમાં એ જ્ઞાની વ્યાપે છે, એટલે એમ થઈ અને એ માત્ર એનો જાણનારો દેખનારો રહી જાય છે, પણ એ પરિણામનો કરનારો થતો નથી। કોઈ એમ કહે કે અમે દૂધ મેળવીએ છીએ એટલે દૂધ મળે છે, અથવા તો દૂધમાંથી અમે આમ કરીએ છીએ એટલે માખણ થાય છે કે ઘી થાય છે, તો એવા પરિણામ થાય છે એનો એ કરતા થાય છે, એનો એ કરતા થાય છે। ખરેખર એ પરિણામ એ પૂતગળના પરિણામ છે, એના પરિણામ છે, ગોરસના પરિણામ છે, એનો જીવ કરતા થઈ શકે જ નહીં। છતાં પણ જેને એવી મિથ્યા માન્યતા છે એ અજ્ઞાની છે, અને જ્ઞાની તો એ પરિણામ થાય છે તો એને જાણે છે, અને જાણે છે ત્યારે એની જે જ્ઞાન ક્રિયા થઈ, એના જ્ઞાનની જે પર્યાય થઈ, એ જ્ઞાનમાં એ વ્યાપે છે અને એમ એ પોતાના જ્ઞાન ભાવનો કરતા છે, અને એ જ્ઞાનમાં પેલા પૂતગળના પરિણામ જે થયા એ નિમિત્ત છે, પણ એમ નથી કે એ પરિણામ થયા માટે જ્ઞાનીને જ્ઞાન થાય છે એમ નથી। નિમિત્ત કંઈ કરતું નથી, એ પરિણામ થાય છે એ પૂતગળના પરિણામ છે, એ એક બાજુ થઈ રહ્યા છે તો થઈ રહ્યા છે, અને બીજી તરફ આ જ્ઞાન કરે છે તો એનું જ્ઞાન છે, અને એમાં એવો નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે કે જ્યારે એને એવું જ્ઞાન થાય જે ઉદગળના પરિણામ થયા છે અથવા તો પોતાને રાગ થયો છે, શુભ ભાવ થયો છે, એવું જ્યારે થાય છે ત્યારે એને એવું જ જ્ઞાન થાય છે. એટલે એવું જ્યારે એને જ્ઞાન વર્તે છે ત્યારે સામે નિમિત્ત તરીકે એ હોય છે, પણ એમ નથી કે એ છે માટે એનું જ્ઞાન કરે છે એમ પણ નથી. આ બધી વાતની ગુરુદેવે ખૂબ સ્પષ્ટતા કરી. હવે અહીંયા આગળ કહે છે કે વળી અજ્ઞાની પણ પરદ્રવ્યના ભાવનો કરતા નથી એમ હવે કહે છે. એટલે જ્ઞાની હોય કે અજ્ઞાની, એ પરદ્રવ્યના પરિણામનો, પરદ્રવ્યના ભાવનો, એટલે જે પરદ્રવ્ય જે ભાવે પરિણમે છે એવા ભાવનો તો એ કરતા થતો નથી. એ અજ્ઞાન અવસ્થામાં પણ એનો તો કરતા થતો નથી. એ વાતને અહીંયા ગાથા 102માં સમજાવે છે. અહીંયા કહે છે કે યમ ભાવમ શુભમ શુભમ કરોતિ આત્મા તસ્ય ખલુ કરતા તત તસ્ય ભવતિ કર્મશ તસ્ય તુ વેદક આત્મા. ગુજરાતીમાં આ ગાથા લઈએ આપણે. જે ભાવ જીવ કરે શુભાશુભ તેહનો કરતા કરે, તેનું બને તે કર્મ આત્મા તેહનો વેદક બને. જેવા ભાવ જીવ કરે, જેવા ભાવ જીવ કરે છે શુભ કે અશુભ, તેનો કરતા એ ખરેખર થાય છે. એટલે ભાવનો કરતા થાય છે, પૂદગળ કે પૂદગળના પરિણામનો એ કરતા થતો નથી. પરદ્રવ્ય છે એ દ્રવ્યના જેવા ભાવ છે, સોનું સોનાના ભાવે છે, ચાંદી ચાંદીના ભાવે છે, એમના પરિણમન એમ થઈ રહ્યા છે, તો એવા ભાવનો એ કરતા થતો નથી. એટલે કે સોનામાં એ વ્યાપીને એનું કંઈ કરે એમ બનતું જ નથી. પરદ્રવ્યના ભાવનો એ કરતા થતો નથી. પરદ્રવ્યની પર્યાય થાય તો થાય, જે થાય છે તે થાય, એનો આ કરતા થતો જ નથી. અજ્ઞાન અવસ્થામાં પણ થતો નથી. એટલે જ્ઞાની હોય કે અજ્ઞાની, કોઈ પરદ્રવ્યના ભાવનો કરતા એ પ્રકારે નથી. એટલે અહીંયા એમ કહ્યું કે જે ભાવ જીવ કરે શુભ કે અશુભ, તેનો કરતા એ ખરેખર થાય છે, તેનું બને તે કર્મ, એ એનું કાર્ય છે, એ એનું કાર્ય છે, આત્મા તેહનો વેદક બને, અને એનો વેદના રોપણ આત્મા થાય છે, એટલે ભોગતા પણ એનો જ થાય છે. એ પરદ્રવ્યનો ભોગતા થાય છે, પરદ્રવ્યને વેદે છે એમ નથી. વેદે છે એટલે ભોગવે છે, તો પણ એ પોતે પોતાના ભાવને જ ભોગવે છે અથવા વેદે છે. ગાથાના અર્થમાં આ વાતને બહુ સ્પષ્ટ કરી છે. અહીંયા કહે છે કે આત્મા યમ એટલે જે, શુભમ અશુભમ શુભ કે અશુભ, ભાવમ કરોતિ તસ્ય સહ ખલુ કરતા, આત્મા જે શુભ કે અશુભ પોતાના ભાવને કરે છે તે ભાવનો તે ખરેખર કરતા થાય છે. આગળ કહે છે કે તત્ તસ્ય કર્મ ભવતી સ્વ આત્મા તુ, તે ભાવ તેનું કર્મ થાય છે, અને તે આત્મા તસ્ય વેદક, તેનો તે ભાવરૂપ કર્મનો ભોગતા થાય છે. બંને વાત સાથે લીધી, કરતા અને ભોગતા શેનો થાય છે? પોતાના શુભ કે અશુભ ભાવનો એ કરતા કે ભોગતા થાય છે. આત્મા જે શુભ કે અશુભ પોતાના ભાવને કરે છે તે ભાવનો તે ખરેખર કરતા થાય છે, તે ભાવ તેનું કાર્ય છે અથવા કર્મ છે, અને તે આત્મા તેનો તે ભાવરૂપ કર્મનો ભોગતા થાય છે. આત્મા પરપદાર્થને ક્યારેય ભોગવતો નથી, અજ્ઞાન અવસ્થામાં પણ એ પરપદાર્થને તો ભોગવતો નથી, માત્ર પોતે પોતાના ભાવને ભોગવે છે. ગુલાબજાંબુને આત્મા ભોગવતો નથી, બરફીને આત્મા ભોગવતો નથી. એને જે સ્વાદ આવે છે એ તો એના ભાવનો સ્વાદ છે. ખરેખર ઉદગળનો સ્વાદ આત્માને ક્યારેય આવતો નથી, એટલે એ રીતે ભોગતાપણાની પણ વાત લીધી. અને કર્તાપણાની વાત તો કર્તા કર્મ અધિકાર થયો ત્યારથી આચાર્ય ભગવાન સમજાવી જ રહ્યા છે, વિવિધ પ્રકારે સમજાવ્યું છે. અહીંયા ટીકામાં અમૃતચંદ્રાચાર્ય ભગવાને ઘણો વિસ્તાર કર્યો છે. અમૃતચંદ્રાચાર્ય ભગવાન અહીંયા કહે છે કે પોતાનો અચલિત વિજ્ઞાન ઘનરૂપ એક સ્વાદ હોવા છતાં પણ, પોતાનો કેવો સ્વાદ, પોતાનો જેવો સ્વભાવ છે એવો સ્વાદ છે. અચલિત વિજ્ઞાન ઘનરૂપ, જે ચલિત થતો નથી એક સરખો જ્ઞાન ભાવે રહ્યો છે એવો ભગવાન આત્મા, એનો સ્વાદ એ સુખ આનંદ અને જ્ઞાનનો છે. એવો હોવા છતાં પણ આ લોકમાં જે આ આત્મા અનાદિકાળના અજ્ઞાનને લીધે પરના અને પોતાના એકપણાના અધ્યાસથી મંદ અને તીવ્ર સ્વાદવાળી પૂદગલ કર્મના વિપાકની બે દશાઓ વડે પોતાના વિજ્ઞાન ઘનરૂપ સ્વાદને ભેદતો થકો અજ્ઞાનરૂપ શુભ કે અશુભ ભાવને કરે છે. છે તો પોતે વિજ્ઞાન ઘનરૂપ, શુદ્ધ છે, નિર્મળ છે, જ્ઞાયક છે, એકરૂપ છે, અખંડ છે, પણ એનું લક્ષ નથી ને, એનું જ્ઞાન નથી, એટલે એવો હોવા છતાં અનાદિથી એ અજ્ઞાનને લીધે પરના અને પોતાના એકપણાના અધ્યાસથી, પર સાથે પોતે એકરૂપ છે એવો જ એને અધ્યાસ છે એવી એની મિથ્યા માન્યતા છે, એમ એ પોતે જાણે કે અનુભવી રહ્યો છે. ખરેખર એમ નથી, પણ પર સાથેનું એકત્વ, પર સાથેનું મમત્વ એને સ્વનું લક્ષ કરવા દેતું નથી, એટલે સ્વને એને જાણવાનો પ્રયત્ન જ કર્યો નથી. પછી એ પર સાથે ને પર સાથે રહ્યો છે તો પર સાથે એકત્વ બુદ્ધિ કરે, અને પર સાથે એકત્વ બુદ્ધિ કરે એટલે પછી એને મંદ અને તીવ્ર સ્વાદવાળી પૂદગલ કર્મના વિપાકની જે દશાઓ, મંદ એટલે કે શુભ પરિણામ, પુણ્યના બંધ પડે એવા પરિણામ, અને તીવ્ર એટલે કે પૂદગલ કર્મના એવા વિપાક કે જેમાં એ પાપનો બંધ હોય, કે અશુભ ભાવને કારણે જે પાપનો બંધ પડે તેવા, એટલે એ વિપાક પૂદગલ કર્મનો ઉદય છે. અને એ પૂદગલ કર્મના વિપાકની બંને દશાઓ જે છે એની સાથે એને મંદ કે તીવ્ર એકપણાનો અધ્યાસ છે. એટલે પોતે છે તો વિજ્ઞાન ઘન, જ્ઞાન સ્વરૂપ છે, છતાં પણ એવા વિજ્ઞાન ઘન સ્વાદને છેદી નાખે છે, ભેદી નાખે છે, એટલે કે એવા વિજ્ઞાન ઘન સ્વાદ તરફ લક્ષ કરતો નથી અને અજ્ઞાનરૂપ એ શુભ કે અશુભ ભાવને કરે છે. તે આત્મા તે વખતે તન્મયપણે તે ભાવનો વ્યાપક હોવાથી તેનો કર્તા થાય છે. એવો આત્મા શુભ કે અશુભ ભાવને કરે છે. ખરેખર તો એ વિજ્ઞાન ઘનરૂપ છે, એટલે એને શુભ કે અશુભ ભાવને બદલે શુદ્ધ ભાવરૂપે પરિણમન થવું જોઈએ, એવા ભાવને કરનારો થવો જોઈએ. એને બદલે એ શુભ કે અશુભ ભાવને કરે છે તો એ વખતે એવા શુભ કે અશુભ ભાવ સાથે એ તન્મય થાય છે. તન્મયપણે એ ભાવનો, એ વ્યાપક ભાવનો એ કરતા થાય છે. એટલે વ્યાપક પોતે છે અને એનું વ્યાપ એ એનો ભાવ છે. પોતે વ્યાપક થઈને શુભ કે અશુભ ભાવમાં વ્યાપે છે. આમ વ્યાપ વ્યાપક ભાવ અજ્ઞાની જીવને શુભાશુભ ભાવ સાથે વર્તે છે. વ્યાપ વ્યાપકપણું કોની સાથે છે? પોતાના શુભ કે અશુભ ભાવ સાથે એને એવો સંબંધ છે. એટલે કે જીવ વ્યાપક થઈને શુભ કે અશુભ ભાવમાં વ્યાપે છે એટલે એની સાથે એ તન્મયપણે થાય છે. એને અહીંયા એમ કહ્યું કે તે આત્મા તે વખતે તન્મયપણે તે ભાવનો વ્યાપક હોવાથી તેનો કર્તા થાય છે, અને તે ભાવ પણ તે વખતે તન્મયપણે તે આત્માનું વ્યાપ્ય હોવાથી તેનું કર્મ થાય છે, તેનું કાર્ય થાય છે. વળી તે જ આત્મા તે વખતે તન્મયપણે તે ભાવનો ભાવક હોવાથી તેનો અનુભવનાર અર્થાંત ભોગતા થાય છે. તન્મય થાય છે એટલે એ જ ભાવને એ ભોગવે છે, એ ભાવનો એ ભોગતા થાય છે. પોતે ભાવક અને જે ભાવ છે એ એનું ભાવ્ય છે. પોતે ભાવક છે અને જે ભાવ થયો છે તે એનું ભાવ્ય છે, અર્થાત એ ભોગવવા યોગ્ય વસ્તુ છે. ખરેખર તો એ ભાવ છે, શુભ કે અશુભ ભાવ છે એ જ એનું ભાવ્ય છે. પોતે ભાવક છે એટલે એ એનું ભોગ્ય થયું. અને આ રીતે એ અજ્ઞાની એ પોતાના ભાવનો કરતા અને ભોગતા થાય છે, પણ પરના ભાવનો તો કરતા ભોગતા થતો નથી. પર પદાર્થ છે એને તો એ કરતો પણ નથી અને ભોગવતો પણ નથી. અજ્ઞાન અવસ્થામાં પણ એને કરતો પણ નથી અને ભોગવતો પણ નથી. ટીકા બહુ સહેલી છે પણ એના અંદર ભાવ જે ભર્યા છે એ બહુ ઊંડા ભાવ છે. એના ઉપર મનોમંથન ચિંતન કરવા બેસીએ તો કલાકો ચાલ્યા જાય. પોતે પોતાના ભાવથી આગળ ક્યાંય વધતો જ નથી, પોતાના ભાવ સુધી જ સીમિત રહે છે. એટલે બારમાં પરદ્રવ્ય છે ત્યાં તો એ પહોંચતો જ નથી. પરદ્રવ્યનો એ કરતા પણ થતો નથી કે પરદ્રવ્યને એ ભોગવનારો ભોગતા પણ થતો નથી. માત્ર પોતાના જે ભાવ છે ત્યાં સુધી જ એનું કરતા ભોગતાપણું છે. આ વાત કેટલી સ્પષ્ટ સમજાય છે. અજ્ઞાનીને પણ એમ જ છે. અજ્ઞાની માને ભલે કે હું પેંડા અને ખાઉં છું એનો સ્વાદ માણું છું, પણ ન તો એ પેંડો એના આત્મામાં પહોંચે છે કે ન તો પેંડાનો સ્વાદ આત્મામાં આવે છે. આત્મા તો માત્ર એવો ભાવ કરે છે જે ભાવ એને હોવો ન જોઈએ. કેમ કે આત્મા તો ત્રિકાળ જ્ઞાયક 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 છે, શુદ્ધ છે, પવિત્ર છે, એ વિજ્ઞાન ઘન સ્વરૂપ છે. એને આવા વિકારી ભાવ, વિભાવ ભાવ, અન્ય ભાવ, અશુદ્ધ ભાવ, શુભ કે અશુભ ભાવ હોય નહીં. છતાં પણ જો એને અજ્ઞાનને લીધે પરનું લક્ષ્ય કરતા એવા ભાવ થાય છે તો એવા ભાવનો એ અજ્ઞાન અવસ્થામાં કરતા થાય છે અને એવા ભાવનો ભોગતા થાય છે. પણ એમ તો નથી કે એ પરપદાર્થને બનાવે અને એ પરપદાર્થને ભોગવે, એમ તો બિલકુલ નથી. આ વાત આપણને બહુ સ્પષ્ટ કરી. એ ઉપરથી અંતરમાં એક ભાવ આવે છે કે હું અજ્ઞાન અવસ્થામાં પણ પરપદાર્થનું કંઈ કરી શકતો નથી. અજ્ઞાનીને પણ પરપદાર્થનું કંઈ કરવાપણું કે ભોગવવાપણું છે જ નહીં, તો પછી આ બધા ફાંફા મારવાની જરૂર શું? ઘણા વખત પહેલા આવો કોઈકે પ્રશ્ન કર્યો હતો કે જ્ઞાનીની વાત જુદી છે, એ જ્ઞાનની અવસ્થામાં જે કરે છે એના સિવાય હજી એને સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર નથી. ત્યાં સુધી તો એ બીજા અન્ય પરપદાર્થોમાં કંઈક કરે કે ન કરે, એ પોતે પ્લાન કરે છે તો આ બધું શું કરે છે? એ કંઈક કોઈક પ્રકારે કંઈક કરી તો રહ્યો છે ને, એ જોબ કરે છે તો એ કંઈક કરી તો રહ્યો છે ને. મુનિની વાત આપણે બાજુ પર રાખીએ, પણ એ અજ્ઞાન અવસ્થામાં છે, સમ્યક દર્શન નથી, તો એ જે કરી રહ્યો છે એ કરી તો રહ્યો છે ને. એટલે અજ્ઞાન અવસ્થામાં તો એ કંઈક કરતો હશે ને, આવો એક પ્રશ્ન થયો હતો ત્યારે પણ આ જ ઉત્તર હતો અને આ ગાથામાં એનો સ્પષ્ટ ઉત્તર આવે છે કે ગમે તે અવસ્થામાં હોય જીવ, એની માન્યતા ગમે તે હોય, પરંતુ તેમ છતાંય એ ખરેખર અહીંયા ખલું શબ્દ મૂક્યો છે એટલે ખરેખર એ પરનો કરતા થતો નથી, પરદ્રવ્યનો કરતા થતો નથી, પરદ્રવ્યની પર્યાયને ફેરવનારો થતો નથી, પરદ્રવ્યના ભાવે એ થતો નથી, એ પોતે પોતાના જ ભાવને કરનારો અને ભોગવનારો છે. આ વાત ખૂબ સ્પષ્ટ છે અને એમ કરતા તો અંદરમાં જવાય છે. એવો એનો વિચાર કરીએ કે હું ખરેખર પરનું કંઈ જ કરી નથી શકતો એટલે અકર્તા ભાવ આવે છે કે ખરેખર હું કોઈનો કંઈ કરવાવાળો નથી, બધેથી એ પાછો પડે છે અને સ્વ તરફ વળે છે. મારે પરમાં ક્યાંય કંઈ કરવા પણ છે જ નહીં તો હું અહીંયા નકામાનો શું કરી રહ્યો છું એમ કરી અને એ બધેથી પાછો ફરી અને સ્વ તરફ વળે છે. હું કોણ છું, હું ક્યાંથી થયો, કેવી રીતે મારું સ્વરૂપ છે એનો એ વિચાર કરવા પ્રેરાય છે અને એમ કરતા એને અભ્યાસ થાય છે, શાસ્ત્રોનો અભ્યાસ થાય છે, ઉપદેશ એને ગ્રહણ થાય છે. જ્યાં સુધી એને અકર્તા ભાવ નથી ત્યાં સુધી એક કાનેથી સાંભળેલો ઉપદેશ એ ખરેખર અંદરમાં ઉતરવાને બદલે બીજે કાનેથી જાણે કે બહાર ન નીકળી જતો હોય એવી એની દશા હતી. પણ થોડોક પણ એ વિચાર કરે છે કે હું પર પદાર્થમાં કંઈ કરી નથી શકતો તો ગુરુનો ઉપદેશ હવે એને ગ્રહણ થાય છે, જેમ છે તેમ આત્માનું સ્વરૂપ હવે એને સમજાય છે. એટલે અકર્તા ભાવ મહત્વનો છે. અકર્તા ભાવને તર્ક દ્વારા સમજવો અને એના ઉપર ખૂબ વિચાર કરવો. આટલી બધી ગાથાઓ કર્તા કર્મ અધિકારની જે કુંદકુંદાચાર્ય ભગવાને લખી અને એની ઉપર ટીકા લખતા લખતા અમૃતચંદ્રાચાર્ય ભગવાને કેટલા બધા કળશ પણ લખ્યા. આ બધાનું કારણ શું? તો કે અકર્તા ભાવ વિના સ્વરૂપનું લક્ષ થશે નહીં. જેને સ્વનો અનુભવ કરવો છે, સ્વાનુભૂતિ કરવી છે, એને આવા અકર્તા ભાવનો ખૂબ ખૂબ વિચાર કરવો પડશે. પોતાનું સ્વરૂપ કેવું છે એનો બરાબર અભ્યાસ કરવો પડશે. પ્રશ્નો થાય, તર્ક થાય, આશંકાઓ થાય, એના સમાધાનો શોધીને જેવું શુદ્ધ નિર્મળ સ્વરૂપ છે એનો બરાબર દ્રઢ નિર્ધાર કરવાનો છે અને એમાં એ નિર્ધારમાં પોતાના સ્વરૂપ વિશેનો નિર્ધાર કરે છે ત્યારે અકર્તા ભાવ આત્માનો એ પણ એને બરાબર સમજવો પડશે કે આત્માનું સ્વરૂપ એવું છે કે બીજાનું કંઈ કરી શકે જ નહીં, એ વાતને પણ એને બરાબર સ્વીકારવી પડશે. અને એ સિવાય પરથી પોતે જુદો છે, પોતાને બીજા અન્ય સાથે એકરૂપતા નથી એવું ભેદ જ્ઞાન પણ એને કરવું પડશે. આ બધું નહીં કરે ત્યાં સુધી એ સ્વ તરફ વળીને સ્વનો અનુભવ નહીં કરી શકે. એટલે સ્વાનુભૂતિનો પુરુષાર્થ એની અંદર મુખ્યતા તો આત્માના સ્વરૂપની જુદી જુદી અપેક્ષાથી કરવામાં આવી કે કેવું સ્વરૂપ હોય. અકર્તા ભાવની વાત પણ થઈ, ભેદ જ્ઞાનની વાત પણ થઈ, નવતત્વ અને ભેદ જ્ઞાન એની પણ વાત થઈ અને એમ બધા પ્રકારે આત્માના સ્વરૂપને જાણી પીછાણીને ભેદ જ્ઞાન કરી અને પોતાના સ્વરૂપને કેમ અનુભવવું એ વાત કરી. એટલે અકર્તા ભાવ આમાં મહત્વની વસ્તુ છે. અહીંયા પણ એ જ વાત કરી છે કે અજ્ઞાન અવસ્થામાં પણ જીવ પરદ્રવ્યનો કરતા થતો જ નથી, પરભાવનો કરતા થતો જ નથી. જ્ઞાનીની તો વાત બરાબર છે, જ્ઞાની તો એને જાણે દેખે છે, એ વાત અગાઉ આવી 101મી ગાથામાં એમ આવ્યું કે જ્ઞાની તો માત્ર એનું જ્ઞાન કરે છે, પર પદાર્થોમાં પરિણમન થાય છે તો થાય છે, પણ જ્ઞાની એ પોતે પોતાના જ્ઞાનનો કરતા છે અને બીજા કોઈનો કરતા નથી. અહીંયા ભાવાર્થમાં પંડિતજી કહે છે, પંડિત જયચંદજી ભાવાર્થમાં કહે છે કે પુદ્ગલ કર્મનો ઉદય થતાં જ્ઞાની તેને જાણે જ છે. અર્થાત જ્ઞાનનો જ કરતા થાય છે. જ્ઞાનીની વાત લઈએ તો જ્ઞાની 101મી ગાથામાં જે વાત આવી તે પ્રમાણે ઉદગળ કર્મ જળ કર્મનો ઉદય આવ્યો છે, કોઈ પણ પ્રકારના સંયોગો સર્જાયા છે તો એ બધાને એ જાણે છે. અને અગાઉ ગાથામાં એ વાત આવી કે રાગને પણ જાણે, દ્વેષને પણ જાણે, ક્રોધને પણ જાણે, બધાને એ જાણે પણ એની સાથે જોડાતો નથી. જ્ઞાની અને અજ્ઞાનીમાં આ મોટો તફાવત છે. અજ્ઞાની રાગને જાણે છે અને સાથે સાથે એ રાગની સાથે જોડાઈ જાય છે, જ્યારે જ્ઞાની છે તે રાગને માત્ર જાણે છે પણ એની સાથે જોડાતો નથી. અજ્ઞાની રાગની સાથે જોડાય છે, એ જે શુભ ભાવ છે એ મારો છે, એ હું કરું છું, એ લાભદાયી છે અથવા તો એ નુકસાનકર્તા છે, એમાં એ એક પણ કરે છે. અને એમ કરે છે એટલે એ માર ખાય છે. શું માર ખાય છે? તો કે 84ના ફેરા ફરે છે, 84 લાખ યોનિમાં એ ભવના ભ્રમણ કરે છે. જ્ઞાની એની સાથે જોડાતો નથી, એનાથી અલિપ્ત રહે છે, માત્ર એનું જ્ઞાન કરે છે. પોતે જુદો છે અને આ જે થઈ રહ્યું છે એ એને જણાય છે, બસ એટલું. પણ એ મારું છે, એ સારું છે, એ ઈષ્ટ છે, એ અનિષ્ટ છે, એ હું કરું, એવો કોઈ વિકલ્પ પણ એને હોતો નથી. જ્ઞાનીની દ્રષ્ટિ આત્મા તરફ છે. શુદ્ધ આત્મા કેવો છે એનો એને અનુભવ સહિત સ્વીકાર થયો છે. જેવો આત્મા ભગવાન આત્મા સિદ્ધ ભગવાનનો છે, તેવો આત્મા પોતાનો છે, શુદ્ધ છે, નિર્મળ છે, એવી એને પ્રતીતિ સતત વર્તે છે. અને એ પ્રતીતિના જોરે એ દરેક સમયે પોતે બધાથી જુદો છે એવું ભેદ જ્ઞાન એને વર્ત્યા કરે છે. એમાં એને કોઈ વિશેષ પુરુષાર્થ કરવો પડતો નથી, એને યાદ કરવું નથી પડતું કે હું બધાથી જુદો છું, એમ કંઈ યાદ નથી કરવું પડતું. એટલે જ્ઞાનીને તો જે કંઈ થઈ રહ્યું છે એ માત્ર નાતા દ્રષ્ટા ભાવે જ છે, એને કરતા કે ભોગતા ભાવે કંઈ નથી. એટલે પૂતગલ કર્મનો ઉદય થાય, એને લીધે સંયોગો સર્જાય, $1,000,000 આવે તો આવે, ન આવે તો ન આવે, જવાના હોય તો જાય, કારમાં નુકસાન થવાનું હોય તો થાય, કાચ તૂટવાનું હોય તો તૂટે, ઘરની અંદર આગ લાગવાની હોય તો લાગે, ન લાગવાની તો ન લાગે, છોકરાઓના પરિણામ રિઝલ્ટ યુનિવર્સિટીના સારા આવે, ખરાબ આવે, ગમે તે થાય, સારા નરસા પ્રસંગોના એને એની સમીપમાં આવે ત્યારે માત્ર જાણપણા રૂપે જ એ વર્તે છે, એનું જ્ઞાન કરે છે, એની સાથે જોડાતો નથી. એ પરિણામો મને કોઈક રીતે નુકસાન કરતા થયા છે અથવા તો મને લાભદાયક થયા છે એમ તો એને હોતું જ નથી. પર પદાર્થોની પર્યાયો એ બધા એને જ્ઞાનમાં જણાય, એનો એ માત્ર જ્ઞાતા દ્રષ્ટા થાય છે. એટલે એ પૂતગળ કર્મનો ઉદય થાય ત્યારે જ્ઞાની તેને જાણે જ છે, અર્થાત જ્ઞાનનો જ કરતા થાય છે, જાણવાવાળો છે, જાણવું એ સિવાય બીજી આગળ વાત નથી. અને અજ્ઞાની અજ્ઞાનને લીધે કર્મ ઉદયના નિમિત્તે થતા પોતાના અજ્ઞાનરૂપ શુભાશુભ ભાવનો કરતા થાય છે. અજ્ઞાન છે, દ્રષ્ટિ આત્મા તરફ થઈ નથી, સ્વરૂપનું ભાન નથી, એટલે કર્મના ઉદય વખતે જે કંઈ સંયોગો છે એ સંયોગોને નિમિત્ત બનાવીને, એટલે કે એ સંયોગો તો નિમિત્ત માત્ર છે પણ પોતે પોતાના અજ્ઞાનને કારણે, પ્રમાદને કારણે, ઊંધા પુરુષાર્થને કારણે જે ભાવ કરે છે તે પોતાના સ્વરૂપનું લક્ષ છોડીને, સ્વરૂપથી ચ્યુત થઈને, બહારમાં લક્ષ કરીને, પરમાં લક્ષ કરીને કરે છે. તેથી એ ભાવ અશુદ્ધ છે, અન્ય છે, જુદા છે, વિપરીત છે, વિભાવરૂપ છે, એ શુભ કે અશુભ રૂપ છે. એટલે અજ્ઞાની અજ્ઞાનને લીધે કર્મના ઉદયના નિમિત્તે થતા પોતાના અજ્ઞાનરૂપ શુભાશુભ ભાવ કરે છે એનો એ કરતા થાય છે. જે શુભાશુભ ભાવ થયા એનો એ કરતા થાય છે, કેમ કે એમાં એને મારાપણું છે, એમાં એને કરવાપણું છે, એમાં એને સુધારવાપણું છે, એમાં એને ઇષ્ટ બુદ્ધિ છે, એમાં એને અનિષ્ટ બુદ્ધિ છે. હું કરું છું, હું કરું છું, એ ભાવથી પોતે જુદો પણ પડતો નથી કે આ ભાવ વિભાવ ભાવ કહેવાય, આ અન્ય ભાવ છે, આ મારા સ્વરૂપમાં નથી, મારામાં એવો કોઈ ગુણ નથી કે જેને કારણે આવા ભાવ થાય. આવી તો અજ્ઞાનીને દ્રષ્ટિ જ નથી, આવો તો વિકલ્પ પણ નથી. એટલે જેવા ભાવ છે એવા ભાવને પોતાના માની અને એનો કરતા થાય છે. કરતા થાય છે એટલું જ નહીં પણ એને ભોગવે પણ છે, એટલે ભોગવનારો ભોગતા પણ થાય છે. કેમ કે એ ભાવમાં એ વ્યાપે છે એટલે વ્યાપક થઈને કરતા થાય છે, અને એ જ રીતે એ ભાવનો એ પોતે ભોગવનારો ભોગતા થાય છે, એટલે ભાવક થઈને એને ભોગવે છે. આ રીતે જ્ઞાની પોતાના જ્ઞાનરૂપ ભાવનો કરતા છે, પોતાના જ્ઞાનરૂપ ભાવનો જ્ઞાની કરતા છે, અને અજ્ઞાની પોતાના અજ્ઞાનરૂપ ભાવનો કરતા છે. પણ બેમાંથી કોઈ પરભાવના કરતા નથી, જ્ઞાની કે અજ્ઞાની કોઈ પરદ્રવ્યના પરભાવના કરતા નથી. હવે આટલી સમજ લીધા પછી આમાંથી આત્માને લક્ષે જે વારંવાર રટણ કરવા યોગ્ય વાત છે એનો વિચાર કરવા માટે આપણે પૂજ્ય ગુરુદેવે આ ગાથા ઉપર જે પ્રવચન આપ્યા છે એ લઈએ. પ્રવચન રત્નાકર ભાગ 5માં એના પાના નંબર 135. પ્રવચન રત્નાકર ભાગ 5માં પાના નંબર 135 ઉપર ગાથા 102 ટીકા ઉપરનું પ્રવચન, એમાં ગુરુદેવ બીજા પેરેગ્રાફમાં વાત કરે છે કે આત્માનો અચલિત એટલે ચળે નહીં તેવો એક વિજ્ઞાન ઘનરૂપ સ્વાદ છે, પરંતુ એનાથી અજાણ અજ્ઞાની તેમાં બે ભાગ પાડે છે. તેને શુભ અશુભ જે પરિણામ થાય છે એ જ મારું સ્વરૂપ છે એમ માનીને તે શુભાશુભ ભાવરૂપ વિકારના સ્વાદને અનુભવે છે. પોતે વિજ્ઞાન ઘન સ્વરૂપ છે, એમાંથી ચડે નહીં એવો છે, એવું વિજ્ઞાન ઘન સ્વરૂપ છે જેમાંથી ચડવા પણ થાય જ નહીં. પણ એ બધું તો કોને, એનું લક્ષ કર્યું હોય, દ્રષ્ટિ કરી હોય એવા જ્ઞાનીને. અહીંયા તો અજ્ઞાનીની વાત કરી છે કે અજ્ઞાની એનાથી અજાણ છે, પોતે વિજ્ઞાન ઘન સ્વરૂપ છે એનાથી અજાણ છે, એને એ જાણતો જ નથી. અનાદિનો એને આત્મા કેવો છે એ વાતનો વિચાર જ કર્યો નથી, આત્માનું લક્ષ પણ કર્યું નથી. અનંતકાળથી એ ભટકે છે, ઘણીવાર એને જૈન દીક્ષા પણ ગ્રહણ કરી છે, મુનિ થયો છે, પણ સ્વરૂપનો વિચાર નથી કર્યો, સ્વરૂપની દ્રષ્ટિ કરી નથી, માત્ર બાહ્ય શુભ ક્રિયાકાંડમાં જ એ રહ્યો અને એના પરિણામ સ્વરૂપે દેવલોકમાં પણ ઘણી વાર જઈ આવ્યો, પણ સમ્યક દર્શન વિના એ રખડ્યો છે. એટલે કે સ્વરૂપનું લક્ષ કર્યા વિના એ રખડ્યો છે. સ્વરૂપ કેવું છે એનાથી અજાણ છે, એટલે એવો એ અજાણ અજ્ઞાની એ શુભ અને અશુભ પરિણામ છે એને પોતાનું સ્વરૂપ માને છે અને એને એ અનુભવે છે, એવા વિકારના સ્વાદને એ અનુભવે છે. દયા દાન વ્રત ભક્તિ ઇત્યાદિ જે પરિણામ છે તે મંદ છે અને અવ્રતના પરિણામ તીવ્ર છે. એ બંને પરિણામ પૂદગળનો વિપાક છે, આત્માનો એ સ્વભાવ નથી, આત્મામાં કોઈ ગુણ નથી, માટે એને પૂદગળનો વિપાક અહીંયા કહેવામાં આવ્યું છે. બીજી રીતે જોઈએ તો એમ છે કે એ આત્માના જ પરિણામ છે, પણ આત્મામાં કોઈ ગુણ એવો નથી જેને કારણે એવા પરિણામ થાય, એટલે એ સમયની યોગ્યતા છે. અને આવી એ સમયની યોગ્યતા પરિણામ રૂપે છે એટલે પર્યાયમાં છે, એ યોગ્યતા વખતે જે ઉપાદાન છે એને આપણે અશુદ્ધ ઉપાદાન કહીએ, પણ એ કંઈ દ્રવ્યમાં નથી. દ્રવ્ય તો ત્રિકાળ શુદ્ધ જ છે, દ્રવ્ય ત્રિકાળ શુદ્ધ છે, પણ એ સમયની ઉપાદાનની એવી યોગ્યતા છે, એ સમયે પરનું લક્ષ કરતા પોતાનો પુરુષાર્થ નબળો પડ્યો છે, પ્રમાદ વર્તે છે, અજ્ઞાન છે, એવા કોઈપણ કારણને લીધે એ પરિણામ છે એ મંદ એટલે કે શુભ પરિણામ હોય, અથવા તો તીવ્ર એટલે એ અશુભ પરિણામ હોય. એટલે દયાદાન વ્રત ભક્તિના જે પરિણામ છે એ મંદ છે, અને અવ્રતના ચૂઠ્ઠું બોલવાના, હિંસાના, ચોરીના એ બધા જે પરિણામ છે તે તીવ્ર છે. એ બંને પરિણામને એટલા માટે પૂતગળનો વિપાક છે એમ કહ્યું, કેમકે જીવમાં એવો કોઈ ગુણ નથી, અનુભૂતિના કાળે આવા પરિણામ હોતા નથી, સિદ્ધને આવા પરિણામ હોતા નથી, માટે એ આત્માના નથી પણ પૂતગળનો વિપાક છે, આત્માનો સ્વભાવ નથી. અજ્ઞાનીને તે મંદ અને તીવ્ર રાગનો સ્વાદ આવે છે. દ્રષ્ટિ ત્યાં છે ને, ત્યાં જ રૂચિ છે એટલે એને એનો સ્વાદ આવે છે. શુભ છે એનો પણ એને સ્વાદ છે અને અશુભ છે એનો પણ એને સ્વાદ છે. ભગવાન આત્મા વિજ્ઞાન ગણ પ્રભુ નિત્ય આનંદ સ્વરૂપ છે, તેનો સ્વાદ નહીં લેતા પોતાનો જે સ્વભાવ છે ત્યાંથી ચલિત થઈને એ પરનું લક્ષ કરી અને આવા શુભાશુભ ભાવનો, એવા રાગનો, મંદ અને તીવ્ર રાગનો સ્વાદ લે છે, એવો એ અજ્ઞાની એ જ્યારે એવા શુભાશુભ પરિણામ છે એનો જે સ્વાદ લે છે ત્યારે પણ એ એવા ભાવનો એ કરતા કે ભોગતા થાય છે. આગળ છેલ્લા પેરેગ્રાફમાં અહીંયા કહે છે કે દયાદાન વ્રત આદિ શુભ ભાવ અને હિંસા જૂઠ ચોરી આદિ અશુભ ભાવ, એ બંને ભાવ અજ્ઞાન ભાવ છે, કેમકે આત્માનો તે સ્વભાવ નથી. અજ્ઞાની જીવ ઘર બાર કુટુંબ પરિવાર પૈસા આબરૂ ખાવું પીવું ઇત્યાદિ અશુભ ભાવમાં ગૂંચાઈ ગયો છે, તેમાંથી ખસીને ક્યારેક કોઈક વખતે સાધુ પણ થયો હોય તો પણ શુદ્ધ ભાવમાં ગૂંચવાઈ જાય, પણ શુદ્ધ ભાવ શું છે એ તો એને ખબર જ નથી, એટલે શુભ ભાવની ક્રિયામાં એ ધર્મ માનવા લાગે છે. પહેલાં અશુભ ભાવને કર્તવ્ય સમજતો હતો, પોતાનું કામ સમજતો હતો, પોતાની જવાબદારી સમજતો હતો. અજ્ઞાન અવસ્થામાં આ તો અમારે કરવું પડે ને, મારી જવાબદારી છે ને, મારી રિસ્પોન્સિબિલિટી છે ને, છોકરાઓને અમે મોટા નહીં કરીએ તો કોણ કરશે, અમારી જવાબદારી ખરી કે નહીં, તમે તો બાવા થઈ ગયા એટલે શું હવે તમારે, પણ અમારે તો ઘર બહાર બધું છે ને. આવી દલીલ કરવાવાળા એ અજ્ઞાની મૂંડ મિથ્યા દ્રષ્ટિ એ એમ માને છે કે એ પરના કાર્યો પોતે કરી શકે છે, એટલે જે ભાવ કરે છે એ બધા અશુભ ભાવ એને પોતાનું કર્તવ્ય સમજતો હતો, પણ ક્યારેક એને પછી એ કસાયો મંદ પડે છે, રાગમાં મંદતા આવે છે, તો પછી એને શુભ ભાવ જે થયા છે, પૂજા ભક્તિ વિનયના ભાવ છે, દયાદાનના ભાવ આવ્યા છે, તો હવે એ શુભ ભાવને કર્તવ્ય સમજે છે કે ના, મારે આટલું તો કરવું જોઈએ, આ જ ધર્મ છે, પૂજા કરું છું, એકાસણા કરું છું, સામાયિક પ્રતિક્રમણ વિધિ સ્વયં હું કરું છું, અને એટલું તો મારે જૈન થયો એટલે કરવું પડે, બસ એ કરવું પડે એમ કરીને એ કરે છે, અને કરવાનો જે ભાવ છે એ શુભ ભાવ છે. પણ ગુરુદેવ તો કહે છે કે ભાઈ, શુભ અને અશુભ ભાવ બંને અજ્ઞાનરૂપ છે, શુભ અને અશુભ ભાવ બંનેમાં જ્ઞાનનું ચૈતન્યનું કિરણ નથી, બંને ભાવ અચેતન છે. શુદ્ધ ભાવ છે એ પોતાનો છે, એ પોતાથી જુદો નથી, જ્યારે આ અશુભ ભાવ છે એ તો પોતાથી જુદા છે, એ તો ક્ષણિક છે, એ એક સરખા પણ રહેતા નથી, એટલે પોતાનું એ સ્વરૂપ નથી, પોતાના નથી, પોતાના કોઈ ગુણને કારણે નથી, એટલે એવા બંને ભાવ અચેતન છે. દયાદાન વ્રત આદિના શુભ ભાવ અચેતન છે, કેમ કે તે ચૈતન્યની જાતના નથી, તે શુભરાગ ન પોતાને જાણે છે ન નિકટવર્તી ભગવાન આત્માને જાણે છે. એ શુભરાગ છે, શુભ ભાવ છે, એ પોતાને પણ જાણતો નથી અને એની સમીપમાં જે ભગવાન આત્મા બિરાજે છે એને પણ એ જાણતો નથી. જ્યારે શુદ્ધ ભાવ તો ભગવાન આત્માને જાણે છે, પોતાને જાણવા વાળો છે, એટલે એ ચૈતન્યની જાતના નથી એમ કહ્યું. અને ભગવાન આત્મા પોતે તો ચૈતન્ય છે, ચેતન દ્વારા જણાવવા યોગ્ય છે, એટલે પોતાનો જે સ્વભાવ છે, જ્ઞાન સ્વભાવ છે, એવા સ્વભાવ દ્વારા એ તો પોતાને જણાવવા યોગ્ય છે, પોતે એમાં જણાય છે. ત્યાં બે વાત રહેતી નથી, એક માત્ર એક જ રહે છે, જાણનારો અને જે જણાય છે તે એકરૂપ થઈ જાય છે, એટલે એ તો ચેતન છે. અહીંયા તો જે શુભ રાગ આવ્યો છે કે અશુભ રાગ છે એ બધું અચેતન છે, એ અજ્ઞાનરૂપ છે. અને આ વાત પહેલા 72મી ગાથામાં પણ આવી ગઈ છે. આગળ ગુરુદેવ કહે છે કે જેને વિજ્ઞાન ઘન સ્વરૂપ આત્માની દ્રષ્ટિ અને એના આનંદનો અનુભવ નથી, જેને પોતાનું સ્વરૂપ શુદ્ધ નિર્મળ જ્ઞાયક છે, એવા જ્ઞાયક સ્વરૂપનો અનુભવ નથી, સ્વાનુભૂતિ નથી, જેને અલૌકિક આનંદનો સ્વાદ ચાખ્યો નથી, એવો એ અજ્ઞાન અવસ્થામાં એવો એ અજ્ઞાની પુણ્ય અને પાપના ભાગ પાડીને તીવ્ર અને મંદ વિકારનો સ્વાદ લે છે. બાકી જેને વિજ્ઞાન ઘન સ્વરૂપ ભગવાન આત્માને જાણ્યો છે, જેને અનુભૂતિ છે, એને એવા શુભાશુભ ભાવનો સ્વાદ આવતો નથી. એ શુભાશુભ ભાવોથી પોતે તદ્દન ભિન્ન રહે છે, જુદો છે, પોતાના શુદ્ધ ભાવનો જ એ પોતે કરતા થાય છે. પરદ્રવ્યના ભાવનું તો કરવા પણ નથી, પણ શુભાશુભ ભાવનો પણ એ કરતા થતો નથી. એટલે ગુરુદેવ અહીંયા કહે છે કે અશુભ ભાવનો સ્વાદ તીવ્ર કડવો છે, અને દયાદાન વ્રત ભક્તિના શુભ ભાવ છે તેનો સ્વાદ પણ કંઈ મીઠો નથી, એ પણ કડવો છે. એક આત્માના એકરૂપ નિરાકુળ આનંદનો સ્વાદ છે એ જ મિષ્ટ છે, ઇષ્ટ છે, એ જ સુખનો અનુભવ કરાવનારો છે, એ આનંદનો અનુભવ કરાવનારો છે. અને એ પણ આનંદ કેવો? અલૌકિક. લોકમાં કોઈ પદાર્થથી એવો આનંદ આવે નહીં. લૌકિક કોઈ પણ પ્રકારના આનંદ કરતા એ જુદો છે. અને અનંતકાળમાં જે પ્રાપ્ત થયો નથી તે આત્માના આનંદના અનુભવની આ વાત ચાલે છે. આત્મા આનંદ કંદ પ્રભુ સુખ કંદ છે. જેમણે આનંદ માણ્યો છે એ વારંવાર આની આ વાત કર્યા કરે છે. આપણે એમ વિચાર પણ નથી કરતા કે આટલી બધી વખત ગુરુદેવ કેમ આની આ જ વાત કરે છે, કેમ એમ કહે છે કે આત્મા આનંદ કંદ પ્રભુ સુખ કંદ છે, સુખનો સાગર છે, આવું કેમ વારંવાર કહે છે? કારણ કે એમને એ આનંદ આવે છે એટલે કરુણા થાય છે, કરી રે મને જે આનંદ આવે છે એ આ બધા જીવોને આવે, એ બધા જીવોને નથી આવતો, તો એ લોકો સમજે અને એવા આનંદની અનુભૂતિ કરે, એમ એમને કરુણા થાય છે, એટલે ઉપકારવશ આપણને એ ઉપદેશ આપે છે. આપણે એ ઉપકારને સમજતા નથી, મૂંડ રહી જઈએ અને એવો પુરુષાર્થ ન કરીએ તો ગુરુદેવ શું કરે? ગુરુદેવ તો ખૂબ 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 કરુણા કરે, પણ છેવટે પુરુષાર્થ તો આપણે જાતે કરવાનો છે ને પ્રભુ. એટલે ગુરુદેવ વારંવાર એકની એક વાત કરે છે કે આનંદ કંદ પ્રભુ સુખનો કંદ છે, આનંદનો સાગર છે, એ વાતને વારંવાર ગુરુદેવ દોહરાવે છે. અને કહે છે કે આ શુભાશુભ ભાવ છે એનું લક્ષ છોડીને અંતરદ્રષ્ટિ કરો તો આત્માની અનુભૂતિ પ્રગટ થશે, અને એ જ સમ્યક દર્શન છે, એ જ ધર્મ છે, ત્યાંથી જ મોક્ષ માર્ગની શરૂઆત થાય છે. શુભ રાગ છે, શુભ ભાવ છે, એને જો ધર્મ માનશો તો દેવલોકની ગતિ જરૂર થશે, પણ એથી કરીને ધર્મની શરૂઆત નહીં થાય, એટલે ત્યાંથી પાછા પડીને તિરિંચમાં જવાનું થશે. શુભ રાગમાં ધર્મ માનવો એ મિથ્યાત્વ છે. મિથ્યાદ્રષ્ટિ જીવ વિજ્ઞાનગન સ્વભાવના સ્વાદને ભેદીને છેદીને પોતાનો જે શુદ્ધ સ્વભાવ છે, ભાવ છે, ત્યાંથી ચ્યુત થઈને એટલે એને છેદીને ભેદીને એ પરના લક્ષ્યે શુભાશુભ ભાવનું વેદન કરે છે. પરંતુ તે ભાવ અજ્ઞાનરૂપ છે. અરે 28 મૂળ ગુણ પાળવાનો જે શુભ ભાવ મુનિને, નગ્ન દિગંબર મુનિને જે બાહ્યમાં જે ચારિત્ર છે એ 28 મૂળ ગુણ સહિત ચારિત્ર છે, દ્રવ્યલિંગ છે, નગ્ન દિગંબર છે, અને એના પ્રત્યેનો જે શુભ રાગ એને પણ અજ્ઞાન કહ્યું. કે આત્મામાં એવો કોઈ શુભરાગ હોઈ શકે જ નહીં. આત્માને તો પોતે પોતાના સ્વભાવ ભાવે રહેવું એ જ એકમાત્ર કર્તવ્ય છે, એટલે એ જ નિશ્ચય ચારિત્ર છે. એટલે બાહ્યમાં જે ચારિત્ર અંગીકાર કર્યું છે તે તો દ્રવ્યલિંગ છે, અને જેને નિશ્ચયથી ચારિત્ર વર્તે છે એને બાહ્યમાં એવું જ દ્રવ્યલિંગ હોય છે, એવું જ ચારિત્ર હોય છે. પણ એવા દ્રવ્યલિંગને કારણે એને કંઈ આત્માનો અનુભવ થાય છે એમ નથી. આત્માનું લક્ષ્ય કરે છે અને એનો પુરુષાર્થ કરે છે તો અનુભવ થાય છે, અને તો એ આનંદનો સ્વાદ આવે છે. એટલે એ વાત અહીંયા કરી છે કે મૂળ ગુણના પાલનનો જે શુભરાગ છે તે અજ્ઞાનરૂપ છે, અને તેનો સ્વાદ ઝેર સમાન કલુષિત છે. શુભ ભાવ છે ને, એટલે શુભ ભાવનો સ્વાદ તો કડવો છે. આત્માના નિરાકુળ આકુળતા વિનાના એટલે જ્યારે એ પોતે પોતાના સ્વરૂપમાં જાય છે ત્યારે આત્મપ્રદેશોનું કોઈ કંપન નથી, આકુળતા નથી. એટલે એવા આત્માના નિરાકુળ આનંદના સ્વાદને છોડીને, એને ભેદીને, એને છેદીને જો એ બહાર શુભભાવમાં રહે છે તો પછી એને એ પેલો આત્માનો આનંદ કેવી રીતે આવશે? પરનું લક્ષ્ય કરીને રહ્યો છે તો પછી જે અલૌકિક આનંદ છે એનો અનુભવ ક્યાંથી થશે? એટલે અજ્ઞાની જે છે તે એવા શુભાશુભ ભાવને કારણે આત્માનો અલૌકિક આનંદ છે એને ગુમાવે છે, એને એ ગુમાવે છે. શુભ ભાવ વિશે ઘણીવાર એકની એક વાત ગુરુદેવ કરે છે, કરે ભાઈ એવો શુભ ભાવ કે જે ભાવથી તીર્થંકર ગોત્ર બંધાય એ ભાવ પણ અપેક્ષાથી અજ્ઞાનરૂપ છે. કેમ કે જ્ઞાન કોને કહ્યું? પોતાના સ્વરૂપનું લક્ષ્ય કરી અને એમાં એકતા કરવી, એમાં એકત્વ કરવું, એમાં લીનતા કરવી, એમાં ઢળવું, એમાં સ્થિરતા કરવી, એ જ જ્ઞાન છે, એ સ્વભાવ છે, એવો જ્ઞાન સ્વભાવ છે. એટલે એ અપેક્ષાથી જોઈએ તો ગમે તેવો શુભ ભાવ કે જે ભાવથી એવો પુણ્યનો બંધ પડે કે જેને કારણે તીર્થંકર ગોત્ર બંધાય, તો તે ભાવ પણ એ અજ્ઞાન ભાવ છે અને એનો સ્વાદ કલુષિત છે, તે કંઈ આત્માની ચીજ નથી. અને આ વાત તો જે ખૂબ વિચાર કરે એને ઉતરે, બાકી તો માત્ર પંડિતાઈ કરે એને તો એની પંડિતાઈના પાણી ઉતરી જાય એવી આ વાત છે. આ ગાથાઓ 2000 વર્ષ પહેલા રચાઈ અને પછી અમૃતચંદ્રાચાર્ય ભગવાને 1000 વર્ષ પહેલા એની ઉપર ટીકા લખી, શ્લોક લખ્યા, અને અત્યારે ગુરુદેવે આપણને આ બધું સમજાવ્યું. આપણા અહોભાગ્ય કે ગુજરાતીમાં જ આ બધું આપણને સમજવા મળ્યું. મુનિવરોએ જે વાત સમજાવી, જણાવી, કહી, ઉપકાર કર્યો, કરુણા કરી, એ બધી કરુણા આપણા સુધી પહોંચે ક્યારે? કે જ્યારે આપણે એનું લક્ષ્ય કરત તો. આપણે તો એનું લક્ષ્ય કર્યું જ ન હતું, આપણને તો પહોંચે જ નહીં. ગુરુદેવે આ ઉઘાડ ન કર્યો હોત તો આપણે તો એના વિનાના જ રહી ગયા હોત ને. ગુરુદેવનો અનંત ઉપકાર છે પ્રભુ, એ વિના આવું સત્ય આપણને ક્યાંથી સમજાત? ગાથામાં જે ભાવ ભરેલા છે અને જે ટીકામાં જે સ્પષ્ટતાઓ ભરી છે એને સમજવા માટે પણ એટલી બુદ્ધિ જોઈએ ને. એવું બુદ્ધિનું સામર્થ્ય ગુરુદેવ સિવાય બીજા કોઈને આ કાળમાં હતું નહીં. આગળ અહીંયા 138માં પાના ઉપર ગુરુદેવ કહે છે કે શુભ અશુભ ભાવનો અજ્ઞાની ભોગતા છે, વિકારી ભાવનો ભાવક હોવાથી તે ભાવનો અજ્ઞાની ભોગતા છે. આત્મા શરીરનો ભોગતા નથી. શરીર તો જડ છે, જુદું છે, અને આત્મા તો ચેતન છે. ચેતન એ જળને કેવી રીતે ભોગવે? જળમાં એ વ્યાપતો જ નથી તો પછી જળને ભોગવે કેવી રીતે? જડ સુધી એ પહોંચતો જ નથી તો જડને ભોગવશે કઈ રીતે? એ તો પાસે પાસે રહ્યા છે. આત્મા અને શરીર એક જ ક્ષેત્રમાં રહ્યા છે, પણ એથી કરીને એ કંઈ શરીરમાં વ્યાપે છે એમ તો નથી. એટલે એ ખરેખર તો એ શરીરને ભોગવતો નથી. શરીર તો જડ માટી છે, તેને કેમ ભોગવે? અજ્ઞાની શરીરને ભોગવતો નથી. જ્ઞાની નથી ભોગવતો, એ રીતે અજ્ઞાની પણ ખરેખર શરીરને ભોગવતો નથી. પણ શરીરની ક્રિયાના કાળમાં જે અશુભ ભાવ થાય છે તેમાં એ તન્મય થઈ જાય છે. કોણ? અજ્ઞાની. શરીરની ક્રિયાના કાળમાં જે અશુભ ભાવ, અશુભ ભાવ કોના છે? અજ્ઞાનીના છે. એટલે એ અશુભ ભાવ થાય છે, એવા ભાવમાં એ તન્મય થઈને તે ભાવનો એ અજ્ઞાની ભોગતા થાય છે. પણ ખરેખર એ શરીરને ભોગવતો નથી, પર દ્રવ્યને ભોગવતો નથી. અને ચક્રવર્તીની વાત એમાં જેમ દર વખતે કરે છે એમ ગુરુદેવે આ વખતે પણ દીધી છે કે સમ્યક દ્રષ્ટિ ચક્રવર્તીને 96,000 રાણીઓ હોય છે, છતાંય એને વિષય વાસનાનો રાગ કંઈ હોતો નથી. વિષય વાસનાને પોતાથી, પોતાના સ્વરૂપથી ભિન્ન જાણે છે. દ્રષ્ટિ તો સ્વરૂપ તરફ જ રહી છે, એટલે એ કંઈ એને ભોગવતા નથી. આગળ પાના નંબર 139 ઉપર અહીંયા કહે છે, ચોથા પેરેગ્રાફમાં, કે આ ધન સંપત્તિ, બાગ બંગલા, મોટર, રોટલી, દાળ ભાત, દ્રાક્ષ, મોસંબી, હલવો ઇત્યાદિ બધું આત્મા ભોગવતો નથી. કોઈ વસ્તુને આત્મા ભોગવતો નથી, પરંતુ અજ્ઞાનીને તે કાળે જે અશુભ રાગ થાય છે તેનો તે ભોગતા છે. અજ્ઞાનીને તે સ્વભાવની દ્રષ્ટિ હોવાથી તે કાળે અજ્ઞાનીને એવા વિચિત્ર ભાવની દ્રષ્ટિ હોવાથી એ વખતે એ અજ્ઞાની એને ભોગવે છે. જ્યારે જ્ઞાનીને તો પોતાના નિજ સ્વભાવની દ્રષ્ટિ હોવાથી તે કાળે થતો જે રાગ અને પરની ક્રિયા એને જ્ઞાનમાં માત્ર જાણે છે, અને એ જ્ઞાનમાં જાણે છે તો એમાં એ નિમિત્ત છે એટલું બસ. પણ એને ન તો એ ભોગવે છે કે ન તો એ કરે છે. અજ્ઞાનીને તો તે કાળે જે અશુભ રાગ થાય છે, જે ભાવ થયો છે, એનો એ અજ્ઞાન ભાવે ભોગતા થાય છે. પણ છતાંય એ કોઈ પરપદાર્થનો ભોગતા નથી થતો. અજ્ઞાની પણ પરપદાર્થનો તો ભોગતા બિલકુલ થતો નથી. જ્ઞાનીને પૂજા ભક્તિ ઇત્યાદિ સુભાવ આવે છે, પણ તેના તેઓ જ્ઞાતા જ છે. એ શુભભાવના પણ કરતા થતા નથી કે ભોગતા થતા નથી. પોતાથી જુદા છે એ ભાવ, પોતે શુદ્ધ સ્વભાવ સહિત તે બધા ભાવથી જુદો છે એવું એમને સ્પષ્ટ હોય છે. એ કંઈ એમને વારંવાર યાદ કરવું પડતું નથી. એ સહજ દશા છે. પોતે નાયક છે એ વાતને એમણે કંઈ યાદ નથી કરવી પડતી. એ સહજ દશા છે. એટલે બીજું બધું જે છે એ પોતાથી જુદું છે. શુભભાવ આવ્યો તો આવ્યો, પણ એમાં એ ટકતા નથી, રહેતા નથી, એને લંબાવતા નથી. તરત જ પોતાના સ્વરૂપનું લક્ષ્ય કરે છે અને શુદ્ધ આત્મ સ્વરૂપમાં જવાનો પુરુષાર્થ કરે છે. જ્ઞાન આનંદ સ્વરૂપ ભગવાન આત્માની જેને દ્રષ્ટિ થઈ છે તે જ્ઞાની તો જ્ઞાન આનંદ સ્વરૂપના કરતા અને જ્ઞાન આનંદના જ ભોગતા છે. પરંતુ શુદ્ધ આત્મ સ્વરૂપનું જેને ભાન નથી તે અજ્ઞાની રાગનો કરતા અને ભોગતા થાય છે. છતાંય પરનો તો અજ્ઞાની પણ કરતા ભોગતા નથી. અહીંયા ભાવાર્થ ઉપરનું પ્રવચન એમાં પારા નંબર 140 ઉપર ગુરુદેવ સમજાવે છે કે પંચ મહાવ્રતના પરિણામ તે કર્મના વિપાકનું ફળ છે, તે આત્મા નથી. જ્ઞાની તે શુભરાગને જાણે જ છે. પોતાના જ્ઞાન સ્વરૂપમાં રહીને જ્ઞાની તેને જાણે છે. પોતાના જ્ઞાન સ્વરૂપમાં રહીને જ્ઞાની તેને જાણે છે. જ્ઞાની તો જ્ઞાનના કરતા છે, આનંદના કરતા છે. પોતાનું સ્વરૂપ તો શુદ્ધ પ્રજ્ઞા બ્રહ્મ સ્વરૂપ છે. પ્રજ્ઞા એટલે જ્ઞાન. એમ જેને અનુભવ થયો છે તે ધર્મી જીવ પોતાની જ્ઞાન અને આનંદની પર્યાયના કરતા છે, પણ મહાવ્રત આદિના રાગના કરતા નથી. રાગનો કોણ કરતા થાય? રાગનો કરતા થાય એ તો અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ જીવ છે. આવી વાત છે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ, ગાથા 102 સુધી.
સુખ નામ અનંત સુસંત ચરી દિન રાત.